એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજના આપણા આ સંવાદમાં. આપણે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, તબીબી નૈતિકતા. ક્યારેક આ વિષય થોડો ગૂંચવણભર્યો પણ લાગે છે.
હા, એ વાત સાચી છે.
આપણી ચર્ચાનો મુખ્ય આધાર રહેશે ટોની હોપનું કાર્ય, જેમણે આ ક્ષેત્રમાં મતલબ મેડિકલ એથિક્સમાં ઘણું મહત્વનું પ્રદાન કર્યું છે.
ચોક્કસ. અને ખબર છે, આ વિષય આજે કદાચ પહેલા કરતાં પણ વધારે પ્રસ્તુત બન્યો છે.
એમ કઈ રીતે?
જુઓ ને, એક બાજુ આપણી હેલ્થકેર સિસ્ટમ્સ કેટલી બધી આધુનિક અને જટિલ થતી જાય છે.
હા, એ તો છે.
અને બીજી બાજુ દર્દીઓ પણ હવે પોતાના અધિકારો, પોતાની પસંદગીઓ વિશે વધુ સજાગ થયા છે.
બરાબર.
પછી પેલી નવી ટેકનોલોજીઓ છે, જેમ કે જેનેટિક્સ કે પછી એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ. આ બધું રોજ નવા નૈતિક સવાલો ઊભા કરે છે, ખરું ને?
હા, ચોક્કસપણે.
અને આ બધાની વચ્ચે પેલી સંસાધનોની મર્યાદા તો છે જ. ડોક્ટરનો સમય હોય, હોસ્પિટલમાં બેડ હોય કે પછી મોંઘી દવાઓ,
હંમેશા ઓછા જ પડવાના.
હા, તો આ સંસાધનોની યોગ્ય ન્યાયી વહેંચણી કેવી રીતે કરવી એ પણ એક મોટો નૈતિક પડકાર છે. એટલે એમ કે આ બધા મુદ્દા ફક્ત ડોક્ટરો કે નીતિ ઘડનારાઓ માટે જ નહીં, પણ આપણા સૌ માટે, દર્દી તરીકે, કુટુંબીજન તરીકે, એક નાગરિક તરીકે સમજવા ખૂબ જરૂરી છે.
તમે બિલકુલ સાચી વાત કરી. અને આ જટિલ મુદ્દાઓને સમજવામાં આપણે જેમની વાત કરવાના છીએ તે છે ટોની હોપ. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં મેડિકલ એથિક્સના એમેરિટસ પ્રોફેસર છે અને સેન્ટ ક્રોસ કોલેજના ફેલો પણ રહી ચૂક્યા છે.
હા, અને એમની એક બહુ જ ખાસ વાત છે, એ છે એમની બેવડી કુશળતા.
બેવડી કુશળતા?
હા, મતલબ કે તેઓ માત્ર નૈતિકતાના ઊંડા અભ્યાસુ ફિલોસોફર જ નથી, પણ સાથે સાથે તાલીમ પામેલા મનોચિકિત્સક એટલે કે સાયકાયટ્રિસ્ટ પણ છે.
ઓહ, આ તો ખરેખર રસપ્રદ કહેવાય. પણ ખરો.
ચોક્કસ. અને તેઓ ઓક્સફર્ડના ખૂબ જાણીતા ઇથોક્સ સેન્ટર સાથે પણ જોડાયેલા હતા, જે મેડિકલ એથિક્સના સંશોધન માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ બધું એમના વિચારોને એકદમ વ્યવહારુ બનાવે છે.
અને મને લાગે છે કે આ જ કારણે તેમનો દૃષ્ટિકોણ આટલો પ્રભાવશાળી છે. તેઓ ફિલોસોફીના જે અઘરા લાગતા ખ્યાલ હોય ને,
હા,
તેને રોજિંદી તબીબી પ્રેક્ટિસના ઉદાહરણો સાથે જોડીને એકદમ સરળ બનાવી દે છે.
બરાબર.
કોઈ ભારે શૈક્ષણિક ભાષા નહીં, પણ વાસ્તવિક જીવનની મૂંઝવણો, કેસ સ્ટડીઝ, એના દ્વારા વાત કરે.
હા, એટલે સિદ્ધાંતની દુનિયા અને સારવારની વાસ્તવિકતા, એ બે વચ્ચે જાણે પુલ બાંધવાનું કામ કરે છે. અને એટલે જ તેઓ આ વિષયમાં એક ભરોસાપાત્ર અવાજ ગણાય છે.
બરાબર.
ચોક્કસ. જો આપણે હોપના કાર્યનો મૂળ તર્ક સમજીએ ને, તો એ કહે છે કે તબીબી નૈતિકતા એ કોઈ નિયમોની એવી પોથી નથી કે ખોલો એટલે તૈયાર જવાબ મળી જાય. ના, એના બદલે એ તો સતત ચાલતી તર્ક પર આધારિત વિચાર વિમર્શની એક જીવંત પ્રક્રિયા છે.
એટલે કે એ કોઈ સ્થિર વસ્તુ નથી, સતત ચાલતી પ્રોસેસ છે.
બરાબર. એ ભારપૂર્વક કહે છે કે મેડિકલ પ્રેક્ટિસ પોતે જ મૂળભૂત રીતે એક નૈતિક પ્રવૃત્તિ છે, કારણ કે સારવાર દરમિયાન ડોક્ટરો અને દર્દીઓ સતત એવી સ્થિતિનો સામનો કરે છે જ્યાં જીવન, સ્વાયત્તતા.
સ્વાયત્તતા એટલે પોતાની રીતે નિર્ણય લેવાની સ્વતંત્રતા, બરાબર ને?
હા, બરાબર. તો જીવન, સ્વાયત્તતા, સુખાકારી અને ન્યાય, આવા જે મૂળભૂત માનવીય મૂલ્યો છે ને, એમની વચ્ચે ક્યારેક ટકરાવ થાય છે.
મૂલ્યોનો સંઘર્ષ.
હા, આથી હોપ માને છે કે સારી મેડિકલ પ્રેક્ટિસ માટે જેટલી ક્લિનિકલ કુશળતા જરૂરી છે, એટલી જ અથવા કદાચ એનાથી પણ વધુ નૈતિક સમજ અને યોગ્યતા જરૂરી છે.
આનું જે ક્ષેત્ર છે, જે નૈતિક રીતે આટલું જ જટિલ અને સતત બદલાતું રહે છે, એમાં આપણે વિચારશીલ સિદ્ધાંતોને વળગી રહીને અને માનવીય રીતે રસ્તો કઈ રીતે શોધી શકીએ?
બરાબર પૂછ્યું.
અને હોપ આનો જવાબ આપે છે એક પ્રકારની નૈતિક ટૂલ કીટ આપીને.
ટૂલ કીટ? રસપ્રદ શબ્દ છે.
હા, અને આ ટૂલ કીટમાં ચાર મુખ્ય સાધનો છે, જે ચાર સિદ્ધાંતો તરીકે ઓળખાય છે. પહેલું છે સ્વાયત્તતા, ઓટોનોમી. બીજું લાભકારકતા, બેનેફિસન્સ. ત્રીજું બિન નુકસાનકારકતા, નોન મેલેફિસન્સ. અને ચોથું છે ન્યાય, જસ્ટિસ. હોપનું સૂચન એ છે કે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે જે નૈતિક મૂંઝવણો ઊભી થાય તેનું વ્યવસ્થિત રીતે પૃથ્થકરણ કરી શકીએ અને તેના પર વાતચીત કરી શકીએ.
બરાબર કહ્યું. અને એમનો મુખ્ય હેતુ, જેમ મેં કહ્યું, એ તૈયાર જવાબો આપવાનો નથી, પણ નૈતિક રીતે વિચારવું કેવી રીતે, તર્ક કેવી રીતે કરવો એ શીખવવાનો છે.
એટલે કે વિચારવાની પદ્ધતિ શીખવવી.
હા, તેઓ નૈતિકતાને કોઈ ડરામણો કે ખાલી નિષ્ણાતો માટેનો વિષય નથી બનાવતા. એને વધુ સરળ અને સુલભ બનાવવા માંગે છે, જેથી હેલ્થકેર સાથે જોડાયેલો દરેક જણ આ વિચાર વિમર્શમાં ભાગ લઈ શકે.
તો ચાલો આ ચાર સિદ્ધાંતોની જે ટૂલકીટ છે તેને જરા નજીકથી જોઈએ, સમજીએ કે તે વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે.
જરૂર.
તો પહેલો સિદ્ધાંત અને કદાચ આધુનિક તબીબી નૈતિકતાનો સૌથી કેન્દ્રવર્તી સિદ્ધાંત કહી શકાય એ છે સ્વાયત્તતા,
ઓટોનોમી.
સરળ શબ્દોમાં કહીએ તો આનો અર્થ છે દર્દીનો પોતાના શરીર અને પોતાની સારવાર વિશે જાતે નિર્ણય લેવાનો અધિકાર.
બરાબર.
આ સિદ્ધાંતનો પાયો છે જાણકાર સંબંધી.
એટલે કે
કોઈ પણ સારવાર શરૂ થાય એ પહેલા દર્દીને એના વિશે પૂરતી માહિતી મળવી જોઈએ,
અને એ પણ સમજી શકાય એવી ભાષામાં.
હા, બરાબર. અને દર્દીએ એ માહિતી સમજવી પણ જોઈએ, અને પછી કોઈ પણ જાતના દબાણ વગર સ્વેચ્છાએ પોતાની સંમતિ આપવી જોઈએ.
આપેલી જૂની માનસિકતાથી એકદમ ઉલટું છે, જેને પિતૃસત્તાક એટલે કે પેટર્નલિસ્ટિક કહેવાય.
હા, પેલું ડોક્ટર જ શ્રેષ્ઠ જાણે છે વાળું.
બરાબર. કે ડોક્ટર દર્દીના ભલા માટે એના વતી નિર્ણય લઈ લે, પણ સ્વાયત્તતા એનાથી આગળની વાત છે.
પણ આ સિદ્ધાંત જેટલો સ્પષ્ટ લાગે છે શું વ્યવહારમાં એટલો જ સરળ છે?
ના, બિલકુલ નહીં. ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં પડકારો ઊભા થાય છે. જેમ કે માની લો કે કોઈ દર્દી જીવન બચાવતી સારવારની ના પાડે.
દાખલા તરીકે?
દાખલા તરીકે કોઈ જેહોવાના સાક્ષી હોય અને એમની ધાર્મિક માન્યતાને કારણે લોહી લેવાની ના પાડે, ભલે નથી જીવ બચી શકતો હોય.
ઓહા, એવા કિસ્સા બને છે.
બીજો પડકાર ત્યારે આવે છે જ્યારે દર્દીની નિર્ણય લેવાની ક્ષમતા પર જ સવાલ હોય. જેમ કે કોઈ વ્યક્તિ ગંભીર માનસિક બીમારીથી પીડાતી હોય, અથવા ડિમેન્શિયા હોય, કે પછી બેભાન અવસ્થામાં હોય,
ત્યારે કોણ નિર્ણય લે?
બસ, એ જ મોટો પ્રશ્ન છે. આવા કિસ્સામાં દર્દીની સ્વાયત્તતાનું સન્માન કરવું અને સાથે સાથે એનું હિત પણ જાળવવું, આ બે વચ્ચે સંતુલન સાધવું ખૂબ મુશ્કેલ બની જાય છે. અહીં જ ટોની હોપની જે મનોચિકિત્સક તરીકેની સમજ છે એ કામ આવે છે.
સમજાયું.
સ્વાયત્તતા દર્દીના અધિકાર પર ભાર મૂકે છે, પણ આ જ સિક્કાની બીજી બાજુ છે ડોક્ટરની જવાબદારી, અને એ આપણને બીજા સિદ્ધાંત તરફ લઈ જાય છે, લાભકારકતા.
બેનિફિસન્સ.
લાભકારકતા એટલે કે ભલું કરવું.
હા.
આ સિદ્ધાંત કહે છે કે હેલ્થકેર પ્રોફેશનલ્સની પ્રાથમિક ફરજ દર્દીના હિતમાં કામ કરવાની છે, એમનું ભલું કરવાનું છે. આ તો તબીબી વ્યવસાયનો મૂળ મંત્ર જ છે, ખરું ને?
હા, લાગે તો એવું જ. પણ અહીં ફરી પેલો સવાલ નથી આવતો કે શ્રેષ્ઠ હિત કોણ નક્કી કરે અને કેવી રીતે? ભલું કરવું એટલે ખરેખર શું?
બરાબર.
જેમ કે તમે કેન્સરનું ઉદાહરણ આપો, કોઈ છેલ્લા સ્ટેજના દર્દી માટે આક્રમક કીમોથેરાપી કદાચ જીવનના થોડા મહિના વધારી દે, પણ એની આડઅસરો એટલી ગંભીર હોય કે દર્દીની જે જીવનની ગુણવત્તા છે એ સાવ ખરાબ થઈ જાય, તો શું ફક્ત જીવન લંબાવવું એ જ હંમેશા શ્રેષ્ઠ હિત કહેવાય, કે પછી જીવનની ગુણવત્તા વધુ મહત્વની છે?
આનો કોઈ એક સાર્વત્રિક જવાબ નથી. અહીં દર્દીની પોતાની માન્યતાઓ, એની ઈચ્છાઓ ખૂબ મહત્વની બની જાય છે, એટલે જ પેલું સહિયારું નિર્ણય નિર્માણ જરૂરી છે.
બરાબર.
આ લાભકારકતા સાથે જ જોડાયેલો ત્રીજો સિદ્ધાંત છે બિન નુકસાનકારકતા, નોન મેલેફિસન્સ. આ તો પેલો હિપોક્રેટિક શપથનો જાણીતો ભાગ છે, પ્રથમ કોઈ નુકસાન ન કરો,
ફર્સ્ટ ડુ નો હાર્મ.
હા,
આ તો બહુ જાણીતું છે.
એટલે કે ડોક્ટરની ફરજ છે કે તે દર્દીને બિનજરૂરી જોખમ કે નુકસાનથી બચાવે.
પણ શું એ ખરેખર શક્ય છે કે કોઈ પણ નુકસાન ન થાય? મને લાગે છે ને લગભગ દરેક તબીબી સારવાર, ભલે તે દવા હોય કે સર્જરી, એમાં કંઈક ને કંઈક જોખમ કે આડઅસર તો હોય છે.
સાચી વાત છે. સર્જરી જીવ બચાવી શકે, પણ એમાં ચેપ લાગવાનું કે લોહી વહી જવાનું જોખમ રહેલું છે.
અને દવા રોગ મટાડે, પણ એની સાઇડ ઇફેક્ટ્સ પણ હોય.
ચોક્કસ. અહીં ડબલ ઇફેક્ટનો સિદ્ધાંત સમજવો ઉપયોગી છે.
ડબલ ઇફેક્ટ એ શું છે?
સરળ ભાષામાં કહીએ તો ઘણીવાર એવું બને કે સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય સારો હોય, જેમ કે દર્દીનું ભયંકર દર્દ ઓછું કરવું, પણ એની એક આડઅસર હોય જે આપણે નથી ઈચ્છતા, પણ આપણને ખબર છે કે એ થઈ શકે છે. જેમ કે
દર્દ ઓછું કરવા માટે આપેલી દવાનો ઊંચો ડોઝ કદાચ દર્દીના મૃત્યુને થોડું વહેલું લાવી શકે. તો નૈતિક રીતે જો મુખ્ય ઈરાદો સારો હોય, નુકસાન કરવાનો ન હોય અને જે ખરાબ અસર છે એ માત્ર આડ પેદાશ હોય, તો એ કાર્ય સ્વીકાર્ય ગણાઈ શકે છે. ખાસ કરીને પેલિએટિવ કેર એટલે કે જીવનના અંતિમ તબક્કાની સંભાળમાં આ સિદ્ધાંત વારંવાર ચર્ચામાં આવે છે.
સમજાયું. એટલે કે ઈરાદો મહત્વનો છે અને આ ત્રણ સિદ્ધાંતો, સ્વાયત્તતા, લાભકારકતા, બિન નુકસાનકારકતા, એ મોટે ભાગે વ્યક્તિગત દર્દી અને ડોક્ટરના સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, બરાબર?
હા, મોટા ભાગે.
પણ જે ચોથો સિદ્ધાંત છે, ન્યાય, એ આખા સમાજ અને હેલ્થકેર સિસ્ટમ તરફ જુએ છે,
બરાબર?
આ સિદ્ધાંતનો સંબંધ છે મર્યાદિત તબીબી સંસાધનોની ન્યાયી અને સમાન વહેંચણી સાથે. આપણે સૌ જાણીએ છીએ કે હેલ્થકેરના સંસાધનો જેમ કે નિષ્ણાત ડોક્ટરો, આઈસીયુના બેડ, ટ્રાન્સપ્લાન્ટ માટેના અંગો કે પછી નવી અને મોંઘી દવાઓ,
એ હંમેશા માંગ કરતા ઓછા જ હોય છે.
હા,
અને આ જ મર્યાદિત સંસાધનો જ કઠિન નૈતિક પ્રશ્નો ઉભા કરે છે.
જેમ કે
હોસ્પિટલમાં જો એક જ આઈસીયુ બેડ ખાલી હોય તો એ કોને મળવો જોઈએ? જે યુવાન છે તેને, જેની બચવાની શક્યતા વધુ છે તેને, કે પછી જેની સામાજિક જવાબદારી વધુ છે તેને?
આ તો બહુ અઘરા નિર્ણયો છે.
છે જ. ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની કોને મળવી જોઈએ? શું કોઈ એક વ્યક્તિની ખૂબ જ મોંઘી સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય છે, જ્યારે એટલા જ પૈસામાં હજારો બાળકોને રસી આપી શકાતી હોય? આ નિર્ણયો લેવા માટે કયા માપદંડ વાપરવા? શું આપણે વધુમાં વધુ લોકોનું ભલું જોવાનું, કે પછી દરેકને સમાન તક આપવી? અને આ નિર્ણયો ખાલી મેડિકલ નથી હોતા, એમાં સામાજિક, આર્થિક અને રાજકીય પાસાઓ પણ ઊંડે સુધી જોડાયેલા હોય છે.
એટલે આ ચાર સિદ્ધાંતો તો પાયાના થયા, પણ ટૂની હોપ કેટલાક ખાસ અને વધુ જટિલ મુદ્દાઓ પર પણ ધ્યાન દોરે છે, ખરું ને? જ્યાં આ સિદ્ધાંતો વચ્ચેનો સંઘર્ષ કદાચ વધુ તીવ્ર બને છે.
હા, બિલકુલ. જેમ કે જીવનની શરૂઆત અને અંતને લગતા પ્રશ્નો.
એટલે કે
એક તરફ ભ્રૂણનો નૈતિક દરજ્જો શું, ગર્ભપાત કેટલે અંશે યોગ્ય, આઈવીએફ દ્વારા જે વધારાના ભ્રૂણ બને છે એનું શું કરવું, સ્ટેમ સેલ સંશોધનની નૈતિકતા, આ બધા મુદ્દાઓ છે.
હા, આ તો બહુ ચર્ચાસ્પદ મુદ્દાઓ છે.
અને બીજી તરફ જીવનના અંત સાથે જોડાયેલા પ્રશ્નો પણ છે, જેમ કે યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુ અને ચિકિત્સક સહાયિત આત્મહત્યા. અહીં ઘણીવાર દર્દીની સ્વાયત્તતા એટલે કે પોતાના મૃત્યુનો સમય અને રીત નક્કી કરવાનો અધિકાર અને બીજી બાજુ જીવનની પવિત્રતા કે રક્ષણ કરવાનો સિદ્ધાંત, એમની વચ્ચે સીધો ટકરાવ જોવા મળે છે. પેલું યુકેનો ડાયન પ્રેટીનો કેસ આનું જાણીતું ઉદાહરણ છે.
અને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તો આ નૈતિક દ્વિધા ઓર ઘેરી બનતી હશે નહીં, કારણ કે ત્યાં ઘણીવાર સંમતિ અને નિર્ણય ક્ષમતા જ સ્પષ્ટ નથી હોતી.
બરાબર પકડ્યું. ટોની હોપ પોતે મનોચિકિત્સક હોવાને કારણે માનસિક સ્વાસ્થ્ય નીતિશાસ્ત્રના પડકારો પર ખાસ ભાર મૂકે છે. ક્યારે અને કયા સંજોગોમાં કોઈ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની સારવાર કરવી, જેને ઇનવોલન્ટરી ટ્રીટમેન્ટ કહેવાય, તે નૈતિક રીતે યોગ્ય ગણાય?
આ ફરી પેલું સ્વાયત્તતા વિરુદ્ધ લાભકારકતાનું ઉદાહરણ થયું.
ચોક્કસ. દર્દીની સ્વતંત્રતા અને એનું ભલું કરવાની ડોક્ટરની ફરજ વચ્ચેનો સંઘર્ષ.
અને બીજો કયો મહત્વનો વિસ્તાર છે?
બીજો મહત્વનો વિસ્તાર છે તબીબી સંશોધન નીતિશાસ્ત્ર. રિસર્ચનો હેતુ શું છે? ભવિષ્યના દર્દીઓના લાભ માટે નવું જ્ઞાન મેળવવું.
હા,
પણ આ પ્રક્રિયામાં જે લોકો સંશોધનમાં ભાગ લે છે એટલે કે રિસર્ચ પાર્ટિસિપન્ટ્સ, એમની સુખાકારી અને એમના અધિકારોનું રક્ષણ કરવું એ સૌથી પહેલી પ્રાથમિકતા છે.
એટલે કે સંશોધન ખાતર કોઈને નુકસાન ન થવું જોઈએ.
બિલકુલ. અહીં પણ જાણકાર સંમતિ, સંભવિત જોખમો અને લાભોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન અને ખાસ કરીને જે સંવેદનશીલ જૂથો છે એમનું શોષણ ન થાય એ જોવું ખૂબ જરૂરી છે. ઇતિહાસમાં જે નૈતિક ભંગ થયા છે, જેમ કે ન્યુરેમ્બર્ગ ટ્રાયલ્સમાં બહાર આવેલા નાઝીઓના પ્રયોગો કે અમેરિકાનો ટસ્કેજી સિફિલિસ અભ્યાસ.
હા, એ બહુ ભયાનક ઉદાહરણો છે.
એ આપણને યાદ અપાવે છે કે સંશોધનમાં નૈતિક માર્ગદર્શિકાઓનું પાલન કેટલું અનિવાર્ય છે. ન્યુરેમ્બર્ગ કોડ જેવા નિયમો આવા કડવા અનુભવોમાંથી જ બન્યા છે.
તો આ બધી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે ટોની હોપના કાર્યના મુખ્ય સંદેશાઓ કે વિચારોને તારવવા હોય તો તે શું કહી શકાય?
મને લાગે છે કે ચાર મુખ્ય વિચારો સ્પષ્ટપણે સામે આવે છે. પહેલું, એમણે જે ચાર સિદ્ધાંતો આપ્યા છે, સ્વાયત્તતા, લાભકારકતા, બિન નુકસાનકારકતા અને ન્યાય,
હા,
એ ખાલી પુસ્તકીય ખ્યાલો નથી, પણ નૈતિક મૂંઝવણોનું વિશ્લેષણ કરવા અને તેના પર ચર્ચા કરવા માટે એક અત્યંત વ્યવહારુ સાધન છે, એક ઉપયોગી માળખું, એક ફ્રેમવર્ક છે.
બરાબર, એક પ્રેક્ટિકલ ટૂલકીટ. બીજું, અને આ બહુ મહત્વનું છે કે આધુનિક તબીબી નીતિશાસ્ત્રમાં દર્દીની સ્વાયત્તા કેન્દ્ર સ્થાને છે. પેલી, ડોક્ટર ભગવાન છે કે ડોક્ટર જ બધું જાણે છે, એ માનસિકતામાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. હવે દર્દી કેન્દ્રિત સંભાળ અને સહિયારા નિર્ણય નિર્માણ, એટલે કે શેર્ડ ડિસિઝન મેકિંગ તરફ વધુ ધ્યાન અપાઈ રહ્યું છે.
આનો અર્થ એ થયો કે સારવારના નિર્ણયોમાં દર્દી હવે માત્ર નિષ્ક્રિય સ્વીકારનાર નથી રહ્યો.
હા, પણ એક સક્રિય ભાગીદાર બન્યો છે. આપણા દેશમાં પણ હોસ્પિટલોમાં જતી વખતે કે ડોક્ટર સાથે વાત કરતી વખતે આ સમજ લોકોને વધુ સશક્ત બનાવી શકે છે.
ત્રીજું, અને આ ખૂબ જ મહત્વનું છે, કે નૈતિકતા એ મોટા ભાગે સંતુલન સાધવાની કળા છે.
સંતુલન સાધવાની કળા,
હા. ભાગ્યે જ કોઈ એવી પરિસ્થિતિ હોય છે જ્યાં એક જ સાચો જવાબ હોય. મોટાભાગના કિસ્સાઓમાં આપણે જુદા જુદા મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચે સમાધાન શોધવાનું હોય છે, અને આ મૂલ્યો ક્યારેક એકબીજા સાથે સંઘર્ષમાં પણ હોય છે.
એટલે કે એમને ત્રાજવે તોલવા પડે છે.
બરાબર, અને આ પ્રક્રિયા જટિલ હોય છે અને એમાં મતભેદ થવાની પૂરી શક્યતા રહે છે. જેમ કે આપણા ઘરમાં જ વૃદ્ધ માતા પિતાની સંભાળનો નિર્ણય લેવાનો હોય તો એમની સ્વાયત્તતા, એમની સલામતી, પરિવારના સંસાધનો, આ બધા વચ્ચે સંતુલન સાધવું પડે છે ને.
હા, એ વાત સાચી છે.
અને ચોથું, અને આ વાત સતત યાદ રાખવા જેવી છે, કે ટેકનોલોજીનો વિકાસ એ નૈતિક મૂંઝવણોને સતત વધારી રહ્યો છે અને નવી મૂંઝવણો ઊભી કરી રહ્યો છે. જીનેટિક એન્જિનિયરિંગ, જીવન ટકાવી રાખવાના અત્યાધુનિક સાધનો, એઆઈ, આ બધું એવા નૈતિક પ્રશ્નો ઊભા કરે છે જેનો આપણે પહેલા ક્યારે સામનો નથી કર્યો.
એટલે કે વિજ્ઞાન આપણને કહે છે કે આપણે શું કરી શકીએ છીએ.
હા, પણ નૈતિકતા આપણને પૂછવા પ્રેરે છે કે આપણે શું કરવું જોઈએ. અને આ પ્રશ્નો ખાલી હોસ્પિટલ પૂરતા સીમિત નથી રહેતા, એ સરકારી આરોગ્ય નીતિઓ અને જાહેર ચર્ચાઓમાં પણ દેખાય છે.
સમજાયું.
હોબના લખાણોમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય તેવા છે, જે આખા વિષયના સારને બહુ સચોટ રીતે પકડે છે.
હા, એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ. પહેલો વિચાર આ છે, તબીબી નૈતિકતા નિયમોની પુસ્તિકામાંથી સાચો જવાબ શોધવા વિશે નથી, તે એવી પરિસ્થિતિઓમાં માર્ગ કાઢવા માટે તર્કબદ્ધ દલીલની કુશળતા વિકસાવવા વિશે છે, જ્યાં મૂળભૂત મૂલ્યો સંઘર્ષમાં હોય છે.
આ વાત બહુ મહત્વની છે. એ નૈતિકતાના સ્વભાવને જ સ્પષ્ટ કરે છે. એ કોઈ સ્થિર નિયમોનો સંગ્રહ નથી, પણ વિચારવાની, દલીલ કરવાની અને જુદા જુદા દૃષ્ટિકોણને સમજવાની એક જીવંત પ્રક્રિયા છે.
એટલે કે જવાબ ગોખવાનો નથી, પણ ઉકેલ શોધવાની ક્ષમતા કેળવવાની છે.
બરાબર. બીજો વિચાર, ડોક્ટર શ્રેષ્ઠ જાણે છે થી દર્દીની સ્વાયત્તતાનો આદર કરવા સુધીનો બદલાવ એ દવાના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ નૈતિક ક્રાંતિઓમાંની એક છે, જે ડોક્ટર દર્દીના સંબંધને મૂળભૂત રીતે ભાગીદારીમાં પરિવર્તિત કરે છે.
આ વાક્ય ખરેખર શક્તિશાળી છે. તે બતાવે છે કે દર્દીના અધિકારોનું સન્માન કરવું એ ખાલી કાયદાની વાત નથી, પણ ડોક્ટર દર્દીના સંબંધના મૂળભૂત સ્વરૂપમાં આવેલું એક મોટું પરિવર્તન છે.
હા, એ સત્તાના સમીકરણમાં આવેલા ફેરફારને અને દર્દીના સશક્તિકરણને ઉજાગર કરે છે.
અને ત્રીજો વિચાર, જે ન્યાયના સિદ્ધાંત સાથે જોડાયેલો છે, મર્યાદિત આરોગ્ય સંસાધનોની દુનિયામાં એક વ્યક્તિ માટે મોંઘી સારવારને ભંડોળ પૂરું પાડવાનો નિર્ણય સ્પષ્ટપણે અન્ય લોકો માટે બીજું કંઈક ભંડોળ ન આપવાનો નિર્ણય છે. ન્યાય માંગ કરે છે કે આપણે આ દુઃખદ પસંદગીઓ ખુલ્લેઆમ, નિષ્પક્ષપણે અને એવા સિદ્ધાંતો અનુસાર કરીએ જેનો આપણે જાહેરમાં બચાવ કરી શકીએ.
આ વાત છે ને, સંસાધન ફાળવણીની જે કઠોર વાસ્તવિકતા છે અને એની સાથે જોડાયેલી નૈતિક જવાબદારી એને સીધી રીતે રજૂ કરે છે. એ યાદ અપાવે છે કે હેલ્થકેરમાં જે આર્થિક નિર્ણયો લેવાય છે એનો પણ ઊંડો નૈતિક પ્રભાવ હોય છે, અને એ નિર્ણયો પારદર્શક અને ન્યાયપૂર્ણ હોવા જોઈએ, ભલે તે ગમે તેટલા અઘરા કેમ ન હોય.
બરાબર છે.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે, ખાસ કરીને દર્દીઓ અને એમના પરિવારો માટે આમાંથી શું શીખવા જેવું છે?
હા, આ મહત્વનો પ્રશ્ન છે.
મને લાગે છે કે સૌથી મોટી વાત છે સશક્તિકરણ, એમ્પાવરમેન્ટ. આ સિદ્ધાંતોની સમજ આપણને ડોક્ટરો સાથે વધુ આત્મવિશ્વાસથી વાત કરવાની હિંમત આપે છે.
એટલે કે આપણે સવાલો પૂછી શકીએ?
હા, બિલકુલ. સારવારના વિકલ્પો શું છે, એના ફાયદા શું, જોખમો શું, આ બધું સ્પષ્ટતાથી પૂછી શકીએ. આપણે ખાલી સૂચનાઓ સાંભળવાને બદલે ચર્ચામાં ભાગીદાર બની શકીએ છીએ.
બીજું, જીવનના અંતિમ તબક્કાની સંભાળ જેવા જે સંવેદનશીલ વિષયો છે એના પર વાતચીત કરવાની તૈયારી કેળવી શકાય. પેલું એડવાન્સ ડિરેક્ટિવ્સ કે લિવિંગ વિલ વિશે વિચારવું.
હા, અને આપણા પ્રિયજનોની ઈચ્છાઓ શું છે એ જાણવું અને તેનો આદર કરવો, આ બધું આ સમજથી શક્ય બને છે. અને જ્યારે જીનેટિક ટેસ્ટિંગ જેવી નવી ટેકનોલોજી આવે ત્યારે આપણે ખાલી એના ફાયદા જ નહીં પણ એના નૈતિક અને સામાજિક પાસાઓ વિશે પણ વિચારી શકીએ, સવાલ પૂછી શકીએ.
અને હેલ્થકેર સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ માટે, ડોક્ટરો, નર્સો વગેરે માટે આ કેવી રીતે ઉપયોગી છે?
એમના માટે પણ આ ચાર સિદ્ધાંતોનું માળખું ખૂબ જ મૂલ્યવાન છે. એમને રોજે રોજ જે નૈતિક મૂંઝવણોનો સામનો કરવો પડે છે એનું વ્યવસ્થિત રીતે વિશ્લેષણ કરવા માટે એક પદ્ધતિ મળે છે,
એક સ્ટ્રક્ચર મળે છે વિચારવા માટે.
બરાબર. તે સારા કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપે છે, દર્દીને બધી માહિતી આપવી, એમની વાત ધ્યાનથી સાંભળવી અને શક્ય હોય ત્યાં સુધી સાથે મળીને નિર્ણયો લેવા. આનાથી દર્દીનો વિશ્વાસ વધે છે અને ગેરસમજ ઘટે છે. અને એટલું જ નહીં, તે એમને જે નૈતિક તણાવ, મોરલ ડિસ્ટ્રેસ અનુભવાય છે ક્યારેક, એને ઓળખવામાં અને એનો સામનો કરવામાં પણ મદદ કરી શકે છે.
અને સમાજના નાગરિકો તરીકે અને જેઓ નીતિઓ બનાવે છે એમના માટે આ સમજ શું અર્થ ધરાવે છે?
એમના માટે આ સમજ જાહેર આરોગ્ય નીતિઓ પર જે ચર્ચાઓ થાય છે એમાં વધુ માહિતગાર રીતે ભાગ લેવાનો આધાર પૂરો પાડે છે.
એટલે કે વધુ જાણકારી સાથે ચર્ચા કરી શકે.
હા, સંસાધનોની ફાળવણી કેવી રીતે થવી જોઈએ, કઈ નવી ટેકનોલોજી અપનાવવી, કયા અધિકારોનું રક્ષણ કરવું, આ બધા મુદ્દાઓ પર તેઓ વધુ ઊંડાણપૂર્વક વિચારી શકે છે અને આખરે તે વધુ ન્યાયી અને સમાન આરોગ્ય પ્રણાલીઓની રચના તરફ દોરી શકે છે, કારણ કે તે આપણને નૈતિક સમાધાનોનો સ્વીકાર કરવા અને પારદર્શક ન્યાયી ઉકેલો શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
મારા માટે વ્યક્તિગત રીતે કહું તો આ સમગ્ર ચર્ચામાંથી એ શીખવા મળ્યું કે તબીબી નૈતિકતા એ કોઈ અઘરો ખાલી ભણવાનો વિષય નથી, પણ આપણા સૌના જીવન સાથે, આપણા હેલ્થકેરના અનુભવો સાથે કેટલી ગાઢ રીતે જોડાયેલી છે.
સાચી વાત છે.
અને બીજું એ સમજાયું કે આ જુદા જુદા સિદ્ધાંતો, સ્વાયત્તતા, ભલું કરવું, નુકસાન ન કરવું, ન્યાય, આ બધા વચ્ચે સંતુલન સાધવું એ ખરેખર સતત ચાલતી અને ક્યારેક ખૂબ જ પડકારજનક પ્રક્રિયા છે. એમાં કોઈ સહેલો રસ્તો નથી.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે એ છે કે ટેકનોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે અને એના કારણે આપણી નૈતિક વિચારણા પણ સતત વિકસિત થવી જરૂરી છે. જે પ્રશ્નો આજે આપણે પૂછી રહ્યા છીએ એ કદાચ 10 વર્ષ પહેલાં વિચાર્યા પણ નહોતા.
હા, એ તો છે જ.
આ બતાવે છે કે નૈતિકતા કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત શીખતા રહેવાની અને અનુકૂલન સાધવાની પ્રક્રિયા છે. અને સાથે સાથે દર્દીની ભૂમિકા જે રીતે બદલાઈ રહી છે, એક ભાગીદાર તરીકે એનું મહત્ત્વ વધી રહ્યું છે, એ ખરેખર આશા જગાવે છે.
તો આજના આપણા સંવાદનો સારાંશ કાઢીએ તો મુખ્ય બોધ એ છે કે ઉત્તમ તબીબી સંભાળ માટે નૈતિક યોગ્યતા એટલી જરૂરી છે જેટલું વૈજ્ઞાનિક જ્ઞાન અને ક્લિનિકલ કુશળતા.
બરાબર.
નૈતિકતા એ ખાલી ફિલોસોફરો માટેનો વિષય નથી, પણ હેલ્થકેરના માનવીય પાસાને સમજવા અને તેમાં યોગ્ય રીતે યોગદાન આપવા માટેની એક આવશ્યક વ્યવહારુ કુશળતા છે.
અને આ ચર્ચામાંથી શ્રોતાઓ પોતાના માટે શું લઈ જઈ શકે છે? મને લાગે છે કે 3 મુખ્ય બાબતો છે. પ્રથમ, એક વ્યવહારુ ટૂલકીટ. આ 4 સિદ્ધાંતો જેનો ઉપયોગ તેઓ પોતાના જીવનમાં આવતી સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે કરી શકે છે.
હા, એ 4 સિદ્ધાંતો.
બીજું, જટિલતા અને અસ્પષ્ટતા માટેની સ્વીકૃતિ. એ સમજવું કે હંમેશા સરળ કે સ્પષ્ટ જવાબો નથી હોતા.
અને ત્રીજું,
સશક્તિકરણની ભાવના. વધુ સારા પ્રશ્નો પૂછવાની, પોતાની જરૂરિયાતો અને મૂલ્યો વ્યક્ત કરવાની અને આરોગ્ય સંભાળના નિર્ણયોમાં સક્રિયપણે ભાગ લેવાની ક્ષમતા. આખરે આ સમજ આપણને બધાને વધુ સારા દર્દીઓ, વધુ સારા સંભાળ રાખનારાઓ અને વધુ જાગૃત નાગરિકો બનવામાં મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.